સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભાર વાણી સદા. તારીખ 22 એપ્રિલ 2024 રોજ અક્ષરમહોલ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ખાતે યોજિત રાત્રિસભામાં વચનામૃત ગઢડા પ્રથમ 71 ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત બિરાજે છે જેનું નિરૂપણ કરી સંત ભગવંત સાહેબજીએ રૂડા આશીર્વાદ પ્રદાન કર્યા જે અત્રે સમાવ્યા છે.
વચનામૃત ગઢડા પ્રથમનું 71 ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત વિરાજે છે. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ચૈત્રવદી ચતુર્થીને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર મેડીની આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન ભક્તિની સમાપ્તિ કરીને માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલેખાચરે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં અને વળી ભગવાનના સર્વે અપરાધ થકી
મહારાજ પોતાના ભક્તના સર્વ અપરાધ માફ કરે છે ભગવાન. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા. આપણે આમ જોવા જોઈએ રોજ બરોજ વિચારવાની વર્તનથી ભગવાન રાજી ન થયું ઘણું બધું વર્તતા હોય છે, છતાં ભગવાન એ બધું માફ કરે છે. આપણે એટલે તો આપણે હસતા રમતા ખેલતા કૂદતા આનંદ માણીએ છીએ. એના સમૂહ જોતા નથી. ભગવાન ઉદાર છે, દયાળુ છે, ધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, દયાના સિંધુ છે. પણ ભક્તોનો દ્રોહ કરે તો ભગવાન માફ નથી કરતા. ભક્તોનો દ્રોહ કરે એટલે દ્રોહ શબ્દ વાપર્યો છે. ભક્તોનો ગુણ ભાવફેર માથાકૂટની વાતો કરવી સાંભળવી અને ફજત કરવો, કંઈ આવું વર્તે ગયું હોય તેને ચહેરીને લોકોમાં પ્રસાર કરવો એ ભક્તોનો દ્રોહ કર્યો એ ભગવાનને જરાય નથી ગમતું. એટલે એ ના કરીએ. એટલે જાગા સ્વામીએ બ્રહ્મસૂત્ર આપ્યું, પારકો આકાર, પારકો દોષ ને પારકી ક્રિયા જોવા નહીં. તો કોઈ પ્રશ્ન પૂછ્યો પછી શું કરવું આખો દાડો અમારો? તા કે જોવાનું મન થાય તો પોતાનો આકાર, પોતાની ક્રિયા અને પોતાના દોષ જોવો, એટલે બીજાના દોષ જોવાનું મટી જશે. પણ પારકાનો દોષ જોવાનો, પારકાની ક્રિયા જોવાનો, પારકાનો આકાર જોવાનો ભગવાનના ભક્તને ભગવાને ના પાડી એ અપરાધ ભગવાન માફ નથી કરતા. માફ નથી કરતા એટલે પ્રારબ્ધ બંધ થઈ જાય. ભગવાનના ભક્તને ભગવાનનો આશરો કર્યા પછી આ બધી રેખાઓ ભૂસાઈ ગઈ. છઠ્ઠીનો અલગ ગમે એવા લખાયો હોય તો એના ઉપર મહારાજ ડસ્ટર ફેરવી દે, સાફસૂફ થઈ જાય. આપણું પ્રારબ્ધ ભગવાન થઈ ગયા અને જેનું પ્રારબ્ધ ભગવાન થઈ ગયા એના જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ ને આનંદ જ હોય, છતાં નથી. એનું કારણ કે આ અપરાધ કરીએ છીએ. ભગવાનના ભક્તન વિશે ભાવફર કરીએ છીએ વિચારમાં, બોલવામાં ને સાંભળવામાં. એ પ્રારબ્ધ બની જાય છે અને એ પ્રારબ્ધ ધોવાય એ ધોવું પડે આપણે. ભગવાન કહે પ્રારબ્ધ તો તમારે ધોવું જ પડશે, કાં કશું એ કરીને કાં ભજન પ્રાર્થના કરીને. એટલે આપણે નિયમ રાખ્યો છે અડધો કલાક ધૂન કરવી, કે નોઈંગલી કે અનનોઈંગલી, જાણે કે અજાણે. આવો અપરાધ થઈ ગયો, ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો એ સાફ થઈ જાય, પ્રારબ્ધ છૂટી જાય. એટલે ધૂન કરીએ તો જ પ્રારબ્ધ ઓગરે. તો અડધો કલાક ધૂન એટલે કરવાની, આખા દિવસમાં જાણે અજાણે ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો હોય તો ભગવાન માફ કરી દે. એક અપરાધ એ.
વળી ભગવાનના સર્વે અપરાધ થકી જે ભગવાનના આકારનું ખંડન કરવું એ મોટો અપરાધ છે.
એનાથી મોટો અપરાધ ભગવાનને નિરાકાર કહેવાય.
તે માટે એ અપરાધ તો ક્યારેય પણ કરવો નહીં, અને એ અપરાધ કરે તો એને પંચમહાપાપ કરતાં પણ અધિક પાપ લાગે છે.
મોટા મોટા પાંચ પાપ છે. બ્રાહ્મણને માર્યાનો, ગુરુને માર્યાનો, એ પાંચ મોટો પાપ છે. એના કરતાં મોટો અપરાધ કહેવાય ભગવાનને નિરાકાર કહેતો. ભગવાન સદાય સાકાર છે, રામ રૂપે પ્રગટ થયા, કૃષ્ણ રૂપે પ્રગટ થયા, સ્વામિનારાયણ ભગવાન રૂપે પ્રગટ થયા, મારા તમારા જેવા માનવ દેહમાં પ્રગટ થયા. એટલે આકાર છે ભગવાનનો. રામચંદ્ર ભગવાનની મૂર્તિ સંભાળો એટલે ધનુષબાણ સાથે ભગવાન ઊભા રહે, કૃષ્ણ પરમાત્માની સ્મૃતિ કરો એટલે સુદર્શન ચક્રધારી, અને મહારાજની મૂર્તિ ધારો એટલે આમ મહારાજ ઊભા છે. એ પોતે માનવ આકારમાં પ્રગટ છે. અને એને કોઈ કે નિરાકાર ભગવાનનો કોઈ આકાર જ નથી. એ જેવો મોટો કોઈ અપરાધ નથી. ભગવાન એ તો કદી ચલાવી ના લે, એના હમું મોડું જોવાનું ભગવાનને મન ના થાય.
અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે, તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાનના આકારનું ખંડન કર્યું કહેવાય છે. અને પુરુષોત્તમ એવા જે ભગવાન, તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ, તેને વિશે સદા દિવ્યાકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવ્યા છે, ચરણકમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે એ ભગવાન, તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે જે જે તત્વનો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાં જે રામકૃષ્ણાદિક અવતારને વિશે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તે જણાય છે, તથા 10 ઇન્દ્રિયો પંચ પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે, પણ એ સર્વે બ્રહ્મ છે પણ માયિક નથી. તે માટે એ ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું.
એમને જે જે વસ્તુ ધારણ કરીએ પણ દિવ્ય છે, બ્રહ્મ છે, એટલે પછી એમના આકારનું ખંડન થાય જ નહીં. એમને જે રથ પર બેઠા એ રથ દિવ્ય છે, જે ઘોડા લઈને ગયા ઘોડા દિવ્ય છે, જેનો હાથ પકડ્યો એ પછી ગોપી હોય, અર્જુન હોય કે યાદવ હોય, એ બધા દિવ્ય છે. એમ ભગવાને બધાને ગ્રહણ કર્યા છે, જેનો સ્વીકાર કર્યો છે, કહેવાનો મતલબ એ છે એ પણ દિવ્ય છે. રાજાનો દીકરો રાજકુમાર કહેવાય, પછી આવું ડોબા જેવો હોય તો એને રાજકુમાર કહેવાય, ડોબો કહેવાય? ખરા બળધિયા જેવો છે કહો, જ કહીજો. કોઈ મિનિસ્ટરના છોકરાને કલેક્ટરના છોકરાને કહીજો, અરે બળધિયા જેવો જો તારો જેલમાં પૂરી દે. હાવ ડોબા જોયો તો સલામ કરો છો બધા, ઓહો રાજકુમાર આવ્યા, રાજકુમાર આવ્યા. તમે જુઓ તો રાજાનો છોકરો રાજા, પટેલનો છોકરો પટેલ, બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ, એમ બ્રહ્મ સ્વરૂપ એવા સાધુએ જેને ગ્રહણ કર્યા, પરબ્રહ્મ એવા પરમાત્માનો જેને આશરો હોય, એ બધા પણ એમના થયા, બ્રહ્મરૂપ થયા કહેવાય, બ્રહ્મ જ્ઞાતિના થઈ ગયા કહેવાય. બ્રાહ્મણો બધા બ્રહ્મ કહેવાય, બ્રાહ્મણ જ્ઞાતિના. પણ ભગવાનના આશ્રિત ખરા બ્રહ્મ, ખરા બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મનું તત્વ જેમાં ધારણ કર્યું છે, બ્રહ્મ સ્વરૂપ સાધુને આશ્રય રહીને ભક્તિ કરે એ બધા બ્રહ્મ. આપણે આપણા બધા બ્રહ્મની જ્ઞાતિના છીએ, તો બ્રહ્મરૂપ એવા ભગવાનના ભક્તને વિશે ભાવફેરમાં પડાય જ ક્યાંથી? બોલીએ છે ખરા, પણ માનતા નથી, એક્શનમાં નથી, એટલે દૈવત આવતું નથી. યોગી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સાધો, તેનું લક્ષણ શું? કે બધાને બ્રહ્મની મૂર્તિઓ દેખતા, મને તમને સર્વને બ્રહ્મની મૂર્તિઓ દેખતા, એટલે બ્રહ્મ સ્વરૂપ હતા. મોટા પુરુષો અશ્વિનભાઈ, શાંતિભાઈ, શાંતિ જોઈએ આપણને સૌને દિવ્ય માને છે, તો દિવ્ય થઈ ગયા. એમ આપણે પ્રેક્ટિસ કરીએ કે અમે જે મળ્યો છે પ્રભુનો, એમાં બિરાજમાન પરમાત્મા છે, એના સામો જો, એના દેહમો ના જો, એના સંબંધ સામો જો, એની ક્રિયા સામો ના જો, પ્રભુનો આશ્રિત છે ને જો, તો પછી કશું દેખાશે નહીં.
પછી માતરે દાદલે પ્રશ્ન પૂછ્યો છે, ઈર્ષ્યાનું શું રૂપ છે?
ઈર્ષ્યાનું રૂપ શું છે?
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની ઉપર જેને ઈર્ષ્યા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષ્યાનું લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ,
ઈર્ષ્યાનું લક્ષણ કહ્યું, જેના ઉપર ઈર્ષા હોય એનું રૂડું થાય તો ખમાય નહીં, એનું ખરાબ થાય તો રાજી થાય. માનવ કે એના વિશે આપણને ઈર્ષા છે, જનરલી બીજા હાથે લેવા દેવા નથી, પણ જેને વિશે ઈર્ષા હોય, બે ભાઈબંધ સ્ટુડન્ટ બનતા હોય, ભાઈબંધ હોય, પણ જો વધારે માર્ક લાવે તો એની ઈર્ષા થાય, હારો મારો બેટો વધારે માર્ક લઈ ગયો મારા કરતાં, અને જો નપાસ થાય તો ખુશ થાય, ઊભી રહીને બહુ ફૂફાડા મારતી તે નપાસ થઈને ખુશ થાય, એ ઈર્ષા. બેને કોમ્પિટિશન હોય ઈર્ષા થાય, ઈર્ષા એ કરીને ભૂંડું થાય, બીજું માને કરીને ભૂંડું થાય. મોટા ભાગે સ્ત્રીઓને ઈર્ષા નડે ને પુરુષોને માન નડે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. કે અલૈયા ખાચર 2000 સત્સંગ કરાયો, કોથરો ભરીને તો પ્રસાદ ખાઈ ગયા, મહાપૂજામાં આટલો આટલો પ્રસાદ આપે ને, તો જોડે મહારાજ જોડે ફરે તો કોથરો ભરીને પ્રસાદ ખાઈ ગયા, કેટલું બધા મહારાજ સાથે પૂજાઓ એટેન્ડ કરી હશે. અને 2000 તો સ્વામિનારાયણ ભગવાન પાસે કંઠી પહેરાઈ હતી, પણ માનને લીધે સ્વામિનારાયણ ભગવાનને વિશે ભાવફેર થયો તો સત્સંગ છોડીને જતા રહ્યા. અને મચ્છિયાઓના ફોઈબા, સ્વામિનારાયણ ભગવાને અમને ફોઈબા કહેતા, એટલે આખા સત્સંગમાં મચ્છિયાના ફોઈબા તરીકે જાણીતા. અને સ્વામિનારાયણ ભગવાનને ભગવાન પુરુષોત્તમ નાનું સ્વરૂપ માનીને ભગવાનને ભજે, સ્વામિનારાયણ ભગવાનને એટલા બધા એમના પર રાજ્ય કે દર વર્ષે અમને ઘરે જાય, 50-60 સંતો લઈને આખું ગામ જમાડે ને ધામધૂમ કરે, આગતા સાગતાને બધું. એમનો દીકરો પાણીનાને વહુ એટલી ભક્તિવાળી, એટલી ચબરાક ને એટલી હોનહાર, એ આવ્યા પછી બધા એમનો વહુનો વખાણ બહુ કરે, વહુ હારી છે, બહુ ભક્તિવાળી છે. એટલે ફોઈબાને એ થયું કે મારા કરતાં મારી વહુ બહુ મોટી નીકળી, એટલે એના વિશે ઈર્ષા થઈ, એટલે એના વખાણ પચાવી ના શક્યા, એટલે વહુ જોડે ઝઘડા થાય. જ્યાં હવે વહુના વખાણ કરે, પહેલાં ફોઈબાના વખાણ કરતા હતા, પરણી ને એમનો છોકરા છોકરી આવી હતી, પછી એ છોકરીના વખાણ કરે, એના વિશે ઈર્ષા થઈ, ખમી ના શકે એના વખાણ, એટલે ઝઘડા થાય. અને સ્વામિનારાયણ ભગવાનને સંતો આવે ત્યારે બહુને આવવા જ ના દે સેવા કરવા, જેથી કોઈ વખાણે નહીં. એકવાર સ્વામિનારાયણ ભગવાન મચ્છાવ ગયા, બધા સંતો જમવા બેઠા, આપણે જાણીએ છીએ, જાણીતો પ્રસંગ છે. ને મહારાજે નજર ફેરવી તો એમના દીકરાની વહુ જોઈને, એટલે મહારાજે પૂછ્યું કે વહુ ક્યાં છે તમારા? તો કે મહારાજ એનું નામ ના લેશું. શું કહે? એનું નામ ના લેશું. સ્વામિનારાયણ ભગવાન મચ્છા જણા તે પહેલાં બે દિવસે એની વહુને 2-5 કિલોમીટર દૂર એનું પિયર હતું તો પિયર રવાના કરી દીધી, તું જતી રહે. ને મહારાજ કહેતા તા કહે છે ને પિયર કઈ છે? તો મહારાજ કે આવો બધો સમય, આટલા બધા સંતો આટલા બધા ભક્તો અમે પધાર્યા, વહુને કાઢી મૂકી, તા કે મહારાજ એ જ લાયક છે અને બોલાવશો ને? મહારાજ કે ના બોલાવો, 2-5 કિલોમીટર દૂર છે, કોઈ ઘોડેસવાર મોકલો તો અમને 10-15 મિનિટમાં આવી જશે. તો મહારાજ ના, એને નહીં બોલાવો. તો મહારાજ કે તમે એને નહીં બોલાવો તો અમે જમીશું નહીં. તો ફૈબા કે મહારાજ તમે સાક્ષાત ભગવાન છો, કૃપાળુ છો, દયાળુ છો, તમે જે કરવું એ કરો, પણ હું આજે વહુને તો બોલાવવાની નથી, નથી ને નથી જ. એટલે મહારાજ કહે ચાલો સંતો, આપણે જમવું નથી, આ ઘરનું અન્ન આપણને ખપે નહીં. એમ કહીને મહારાજ સંતો પરમહંસો ભક્તો સાથે નીકળી ગયા. પણ એ ફોઈબા તસ્ન મસ્ત ના થયા, વહુને બોલાયા જ નહીં, બોલાયા જ નહીં. ત્યાર પછી મહારાજ મચ્છાઓ ગયા નહીં. મહારાજ નથી ગયા એટલે આજની તારીખે કોઈ મચ્છાઓ કોઈ સાધુ જ જતા નથી. ઈર્ષાને કારણે ભગવાનને છોડી દીધા, એ ઈર્ષા કહેવાય. વડોદરાના મહારાજ હતા સયાજીરાવ ગાયકવાડ, વિદ્વાન હોય, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, સાકાર પ્રભુ પ્રગટ છે અહીંયા એવું પ્રતિપાદન કર્યું. એટલે ત્યાંના એમની સાથેના વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું કે અમારી સાથે વાદ વિવાદ કરો, પછી પ્રાસ એ થઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાને કહેવડાયું કે તમે થોડા સંતોને મોકલો વાદ વિવાદ કરવા. એટલે આપણા પરમહંસો ગયા અને સયાજીરાવ ગાયકવાડમાં જીત થઈ. ભગવાન સાકાર છે, પ્રગટ છે, માવણો રૂપે એ પ્રતિષ્ઠા કરી અને જય જયકાર કર્યો વડોદરાના મહારાજાના દરબારમાં. સ્વામિનારાયણ ભગવાને અહીંયા વડતાલમાં એ સંતોનું સ્વાગત કર્યું. સ્વાગત કર્યું, ઘણા સંતો વિદ્વાન સંતો કે અમે શું ધાડ પાડી, અમને મોકલા તો અમે જઈને આવત, હા અમે વિજય થઈને આવત. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે નથી ખમી શકાતું, ઈર્ષા છે. એને બદલે એવું કહેવું જોઈએ, ધન છે સંતોને, ધન છે મહારાજને, કે એમના દ્વારા સયાજીરાવ ગાયકવાડને ત્યાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારી. સ્વામિનારાયણ ભગવાનને વિશે સયાજીરાવ ગાયકવાડને પ્રભુપાનો ભાવ સ્થાપિત કર્યો. ધન છે સંતોને તો ઈર્ષાનો ભાવ ટળી જાય. એમાં નાના નાના સંતો સરસ જીવતા હોય ને વખાણ કરે તો જૂના સંતો નામ થાય, ગમી શોતા હોય ડોલકો છોલ્યા હતા. એને બદલે એવું માનું કે ધન છે જુવાનીઓને, આજકાલના પૂર્વના જબરદસ્ત મુક્તો હશે કે આઈન તરત આવું સુંદર ભક્તિમાં રચ્યા પચ્યા છે, કથા વાર્તા ધૂન ભજન પ્રાર્થના એમનું જીવન છે. આ યુવાન સંતોને ધન છે, ધન છે, ધન છે તો ઈર્ષાનો ભાવ ટળી જાય, ન તો એ ચહેરા કરે ને પાછું ફરી આવવું પડે નાબૂદ કરવા માટે. એટલે મહારાજ બતાડે ઈર્ષાનું રૂપ, કે બીજાના વખાણ થાય, બીજાને આગળ કરે, કે બીજા માટે સારું બોલે તો ખમી ના શકે ઈર્ષા, એનું ખરાબ બોલે તો ખુશ થાય એ ઈર્ષા. ઈર્ષાને પોતે જ ઓળખવાની કે તમે એના વખાણ કરવામાં મને કેમ ના ગમ્યું? તો મારાને એના માટે મારે ઈર્ષા છે. તો એને પકડીને ધૂન કરી કે મહારાજ, આ જે મારો ભાવ છે એ ટાળી દો, કેવળ તમારા ભાવમાં રહેવું છે. સૌના ગુણ જોવા છે, ગુણ ગાવા છે, ગુણ સાંભળવા છે, અને જેને પણ નાનો અમથો આજકાલનો આવેલો એને તમે સ્વરૂપ તરીકે વખાણો, એને સ્વરૂપ તરીકે ઊંચે બેસાડો, તો એનો સ્વીકાર કરો, એ મારી તમારા તરફની ભક્તિ છે. એવો ભાવથી જો આપણે ભક્તિ કરીએ તો ઈર્ષાનો ભાવ છૂટી જાય. મહારાજને કહેવું છું, બ્રહ્માનંદ સ્વામી નમો, આપણે મુક્તાનંદ ગોપાલ સાઈન, પેલા બે સાધુ હતા ને પાડાખંડ વતનાથ વંચાયો, તો બે બાખડ્યા અને શિષ્યો બાખડ્યા બે જણા, ને મહારાજે ભેગા કરીને પાડાખંડ વતનાથ, કાર્યાણી નવ વતનાથનું ટાઇટલ છે પાડાખંડ વતનાથ. એ અંદર અંદર એકબીજાના ગુણગાનના મહિમા ગાતા સાંભળવા, એમાં સહન ન કરી શકતા, તો ઈર્ષા છે, માન છે, કોક અહંકાર છે. અને ઓળખાવા હોય ભગવાનનું કામ છે, અને ઓળખીએ અને એવું થાય તો ધૂન કરીને પોતાનો દોષ જોઈ અને એને ક્યોર કરવા ભગવાનને પ્રાર્થના કરીએ તો ક્યોર થઈ જાય. ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમારો શરીરનો જે પાર્ટ સારો છે એને ચેક ના કરે, જે પાર્ટમાં દુખાવો છે, જે પાર્ટમાં તમને પ્રોબ્લેમ છે, એ પાર્ટનો એક્સરે MRI લે, ડાયોગ્નોઝ કરીને એ પાર્ટને સુધારવાનો દવા આપે કે ઓપરેટ કરે જે તે કરે. પણ જે પાર્ટને લઈને તમે દુઃખી થાવ છો એ પાર્ટ પર ફોકસ કરે. એમ જે વૃત્તિને લઈને જન્મ મરણના ચક્રમાં ફરીએ છીએ, જે વૃત્તિને લઈને આવો સરસ સત્સંગ મળ્યો, આવા સરસ પ્રભુ મળ્યા, આવા સરસ સંતો મળ્યા, આવું સરસ ભગવાન ભજવાનું સ્થાન મળ્યું, છતાં પણ એનું સુખ નથી લઈ શકતા, એ વૃત્તિ જે છે એને કારણે, અને વૃત્તિ દેખાડવા માટે જ્યારે ભગવાન પ્રસંગ યોજે ત્યારે દોષ જોવાને બદલે હામાનો દોષ જોઈને એ વૃત્તિ ટાળવાને બદલે વૃત્તિ ગાઢી કરીએ છીએ, એટલે પછી લંબાય છે. એ વૃત્તિ કાઢવા માટે ભગવાન આ મને કરી રહ્યા છે તો ખુશ થઈએ. ડૉક્ટર આપણો દોષ ડાયોગ્નાઇઝ કરે તો એને કન્સલ્ટિંગ ફી આપીએ છીએ, 5,000-10,000 કન્સલ્ટિંગ ફી આપીએ છીએ, અને પાઠ કાઢી લે, ઓપરેશન કરે તો 2-5 લાખ એને ફી આપીએ છીએ. ત્યારે મહારાજ મફત કરે છે પણ એ વસ્તુને સમજતા નથી, એટલે પછી એ વૃત્તિમાંથી બહાર નીકળતા નથી, અહંકાર રહિત થતા નથી. સામી વ્યક્તિનું જોઈએ છે, સામી વ્યક્તિને વિશે ભાવફેર કરે છે, સામી વ્યક્તિને ઈર્ષા કરીએ છીએ, એને લઈને મહારાજ કે તમારી સાધના લંબાઈ જાય છે. એ બતાડે એવા પ્રસંગોમાં પોતાનો દોષ જોઈ જો ભજન કરીએ તો ભગવાન કહે ઝટ એનો મૃત્યુ અહંકાર ઓછો થતો સુખ્યો થઈ જાય. એ વૈષ્ણવનો ફોઈબાએ જો એ વહુનો સ્વીકાર કર્યો હોત, મારી વહુ આટલી સરસ, ભગવાન તમે આ દીકરી આપી, તમારો સ્વભાળે, તમારો સત્સંગનો સ્વભાળે, હોનહાર છોકરી છે, મારી ભક્તિ કરતી હતી, મારી ભક્તિને ખૂબ ખૂબ ઉત્સાહ ઉમંગ વધારે એવી દીકરી તમે મારા ઘરમાં આપી, હું ન્યાલ થઈ ગઈ, એ ભાવથી જો વહુનો સ્વીકાર કર્યો હોત તો મચ્છવનો ફોઈબા ઈર્ષા રહી થાત અને પૂજનીય બની જાત આખા સત્સંગમાં.
પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગની રીતિ છે, પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે? અને વેદનો અર્થ તો અતિ કઠણ છે માટે તેની કથા થતી નથી, અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે, માટે જેની જગતમાં કથા થાય છે, માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્યે તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ.
આપણા સનાતન હિન્દુ ધર્મમાં જે બધા ધર્મો છે, વૈષ્ણવ લો, સ્વામિનારાયણ લો, શૈવ લો, શિવજીનો લો, જે બધા ધર્મો અસ્તિત્વમાં આવ્યા એના બેઝિક પ્રિન્સિપલ છે દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈતાદ્વૈત. આ બધા જે સિદ્ધાંતો છે જેના બેઝ પર બધા ધર્મ રચાયા છે, અને બધા સિદ્ધાંતોનો ઓરિજિનલ સિદ્ધાંતો સ્થાપિત કરવાનું કાર્ય સાઉથ ઇન્ડિયામાં બધા આચાર્યો થયા, શંકરાચાર્ય, માધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્ક, આ બધા જે આચાર્યો છે સાઉથમાં થયા. સ્વામિનારાયણ ભગવાન સાઉથમાં ફર્યા પોતાના વન વિચરણ દરમિયાન, શંકરમતના આશ્રમમાં રહ્યા. ત્રિચિનો પલ્લી રામાનુજાચાર્યનો આશ્રમ છે, રામાનુજાચાર્ય એમ કહેવાય છે. મહારાજ વધારે વધારે બધા આશ્રમોમાં રહ્યા અને 10 મહિના ત્રિચિનો પલ્લી મહારાજ રામાનુજાચાર્યના આશ્રમમાં રહ્યા હતા. રામાનુજાચાર્ય આશ્રમે વિશિષ્ટ દ્વૈતનું સ્થાપન કર્યું. સાકારની ઉપાસના, શંકરાચાર્ય નિરાકારની ઉપાસના પ્રવર્તાવી, અને રામાનુજાચાર્ય સાકારની ઉપાસના પ્રવર્તી, અને સાકારની ઉપાસનામાં વળી વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત એમને સ્થાપિત કર્યો કે અદ્વૈત ભગવાન સાથે એકરૂપતા, હું ને ભગવાન એક. પણ એમાં મુશ્કેલ હોય કે હું ભગવાન છું એવું થઈ જાય, અહમ બ્રહ્માસ્મિ, અમે ભગવાન હે. એ અદ્વૈત છે, ભગવાન સાથે હું એકરૂપ છું, હું પોતે જ ભગવાન છું. જ્યારે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતની સ્થાપના કરી, ભગવાન સાથે એકરૂપ છે પણ એની વિશિષ્ટતા શું છે કે દાસત્વ ભાવ છે. કયો ભાવ? દાસત્વ ભાવ. ભગવાન સાથે એક છું, પ્રભુ પરમ પ્રગટ છે, પણ હું પ્રભુનો દાસ છું, સેવક છું, ભગવાન નથી. એ જે વિશિષ્ટતા સાધુની દાસત્વ ભક્તિ, એ શ્રેષ્ઠ ઉપાસના છે વિશિષ્ટાદ્વૈતની. સ્વામિનારાયણ ભગવાને એ પસંદ કર્યો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સ્વામિનારાયણ સંપ્રદાય માટે. એમ કહેવાય છે, જેટલા એરિયામાં રાજાનો રાજ, એટલા એરિયામાં રાણીનું પણ રાજ કહેવાય. કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પરણી ના આવે, પછી જે આખું ઘર પુરુષનું હોય તો સ્ત્રીનું એક જ રસોડું સ્ત્રીનું કહેવાય. જેટલું ઘર પુરુષનું એટલું સ્ત્રીનું. પણ સ્ત્રીને ખબર છે એની સાથે હું લગ્ન કરીને આવી એટલે, રાણીને ખબર છે રાજાને પરણી એટલે રાણી થઈ. એમ સાધુને ખબર છે પ્રભુ સાથે જોડેલો છું ત્યાં એટલા બધું દૈવત છે, એટલે દાસત્વ ભાવ, હું નથી પ્રભુ જ છે. કંઈ પણ હોય તો પ્રભુને આગળ રાખે, કંઈ પણ હોય આશીર્વાદથી. યોગી મહારાજ પાસે ગાવે ઘણા કે બાપા આપના આશીર્વાદથી પાસ થઈ ગયો, બાપા કે શાસ્ત્રી મહારાજની કૃપાથી. કોઈ દિવસ યોગી મહારાજ એવું કહ્યું, અમારા આશીર્વાદથી તમે સુખી છો, અમારા આશીર્વાદથી તમને આ મળ્યું, અમારા ના. સ્વામિનારાયણ ભગવાન પોતાના ઈષ્ટદેવને, બીજા પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમની કૃપાથી આ બધું થાય છે, અમે તેના સેવક છીએ. જે દાસત્વ ભાવ એનો વાહ વાહ થતી હોય, એના બધા બુગ્યા ફૂંકાતા હોય, એના નામના બધા તોરણ વાગતા હોય, એના નામના બધા સમયા ચાલતા હોય, પણ એ પોતે પ્રભુનો દાસ થઈને વર્તક, આ બધું જે થઈ રહ્યું છે, થાય છે અને થવાનું છે, એ મારા પ્રભુ અને મારા ગુરુની કૃપાથી થાય છે, એમાં મારું કાંઈ નથી, એવું અંદરથી સમજીને પોતાને ગુરુ તરફની, ઈષ્ટદેવ તરફની સદાય દાસત્વ ભક્તિ કરતો હોય, એ વિશિષ્ટાદ્વૈત એકરૂપ છે ભગવાન સાથે. એના દ્વારા ભગવાન દર્શન દે છે, એના દ્વારા ભગવાન આશીર્વાદ આપે છે, એના દ્વારા ભગવાન પ્રસાદ આપે છે, એના દ્વારા આપણને પરમ સુખ આપે છે બધી રીતે ભગવાન. પણ એ પોતે કહે કે હું ભગવાનનો દાસ છું. એ વિશિષ્ટતા જે છે દાસત્વ ભાવની, એ ગુણાતીત ભાવ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાં વિશેષ કહીને અક્ષર તથા ઉપાસનાના માર્ગમાં જો કોઈ વિશેષતા હોય તો દાસત્વ ભક્તિ. સાધુને ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સિદ્ધિ એટલું બધું મળતું હોય છે ભગવાનની કૃપાથી, એ મોટપ નથી, સાચામાં સાચી મોટપ એનો દાસત્વ ભાવ છે. હું પ્રભુનો દાસ છું એ સાચી મોટપ છે. સાધુતા એ દાસત્વ ભક્તિ કહેવાય. અને એવા દાસત્વ ભક્તિ જ્યાં હોય ત્યાં પ્રભુ અખંડ રહેતા, નિવાસ કરીને રહેતા હોય એનામાં, તો એ દાસત્વ ભક્તિ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત જે રામાનુજાચાર્યની વાત કરી, એ શંકરાચાર્ય નિરાકાર મતનું સ્થાપન કર્યું, રામાનુજાચાર્યએ સાકાર ઉપાસનાનું સ્થાપન કર્યું, અને અમે વારી આગળ જતા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત રામાનુજાચાર્ય આપ્યો. અને એ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છ જે દર્શન હતા એમાં છેલ્લું દર્શન એ વિશિષ્ટાદ્વૈત દર્શન, અને એમાં સાતમું દર્શન ભદ્રજ સ્વામીએ એ જ વિશિષ્ટાદ્વૈતનું નવું વર્જન અક્ષર પુરુષોત્તમ ઉપાસના રૂપે સાતમું દર્શન સ્થાપિત કર્યું. એ અક્ષરરૂપ થઈ એવો જે દાસત્વ ભાવે ભક્તિ કરતો સાધુ, એના દ્વારા ભગવાન અખંડ બિરાજમાન છે, એ જે છે અક્ષર પુરુષોત્તમની ઉપાસના સદા સાકાર દિવ્યને પ્રગટ. તો મારા જે કહ્યું રામાનુજાચાર્ય, અને અમે પણ રામાનુજાચાર્ય જે સાકરની ઉપાસના પ્રવર્તાવી એ મતના અમે છે, શંકર મતના નહીં, નિરાકાર મતના નહીં.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ, જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન, તે પૃથ્વી ઉપર પ્રકટ મળ્યા, તે કેડે બ્રહ્મપુર તથા ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ એ આદિ જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી? પછી મુનિ બોલ્યા, જે ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય છે, જ્યારે અક્ષરાદિક ધામ દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું, એવી સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એણે બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી, એ તે શું એણે પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો? પછી મુનિ બોલ્યા, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય, તે બ્રહ્મપુર ગોલોક આદિ જે ધામ છે તે પણ ભગવાનના જ છે, માટે તેની પણ અરુચિ શા સારું રાખે? પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે તે ધામને તે ધામને વિશે રહ્યા છે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે ને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં? અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય અને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય અને ઘર હોય તે પણ પડી જાય એવા હોય તે કેમ સમજો છો? પછી મુનિ બોલ્યા છે, એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવકને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે. તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો.
મહારાજ જવાબ આપે પછી એવા પ્રશ્ન પૂછે, છેવટે સંતો કહો જવાબ તમે આપો.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે, તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે, અને તે પોતાના ભક્તના ગાર્ય માટી ને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે, અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિ જે જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે, તે એ મનુષ્ય સેવક છે તેને દિવ્યરૂપ પાર્ષદ ભેળા ભેળવવા વાસ્તે કરે છે, અને જે ભક્તજન જે જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્યરૂપ થાય છે, અને એ ભક્ત દિવ્યરૂપ થઈને તેને પામે છે. માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. ઇતિ વચનામૃતમ. આ મુજબ ગઢડા પ્રથમનું 71 થયું. સહજાનંદ સ્વામી મહારાજ ની જય.
પોતાનું અક્ષરધામ સહિત એટલે એવા ગુણાતીત સાધુ લઈને મહારાજ પધાર્યા અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે અગત્યનું વતનવત તો સાકાર છે, પ્રગટ છે, અને એવા ગુણાતીત સાધુ થકી મહારાજ પ્રગટ રહ્યા. અને ગુણાત્યાન સ્વામી મહારાજ વખતમાં જે હતા એ અક્ષરધામ કહેવાતા, જેના દ્વારા ભગવાન અખંડ પ્રગટ રહ્યા. અને એવા ગુણાતીત ભાવના સાધુ ભાવને પામેલા સાધુ દ્વારા અમે અખંડ પ્રગટ રહીશું રહીશું. અને ગુરુ યોગી મહારાજ જેવા હતા જેના હેતને લઈને અમે બધા ભગવાનને માર્ગે ચાલતા થયા, અને એમની જ કૃપાથી પ્રમુખ સ્વામી મહંત સ્વામી કાકાજી પપ્પાજીના સાનિધ્યમાં રહીને અશ્વિનભાઈ શાંતિભાઈ રતિભાઈ સનંદભાઈ હર્ષદભાઈ પૂનમભાઈ જેવા એ ભાવને પામ્યા, પણ આપણા જેવા છે એટલે એમને વિશે ભાવ. એ સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અક્ષરધામમાં જે મહારાજ છે એ જ માનવ રૂપે મળ્યા છે, પણ દેખામાં આવતું નથી. શું સમજામાં નહીં, દેખામાં શું દેખામાં આવતું નથી. માણસ જેવા દેખીએ છે એ સ્વયં એમાં ભગવાન અખંડ રહ્યા છે, દેહ છે એટલે દેખાતું નથી. હમણાં ચાર ભુજાના ચાર હાથને પાછળ ચકડું ફરતું હોય તો થાય કે ના સ્વયં પ્રભુ છે. પણ સામાન્ય મારા તમારા જેવા થઈને ફરતા હોય, હરતા હોય, ખાતા હોય, પીતા હોય, બધી જ ક્રિયાઓ આપણા જેવી કરતા હોય, એટલે અક્ષરધામ જે મહારાજ છે, સાધુ રૂપે મને મળ્યા છે, મારે જે શબ્દ વાપર્યો છે એ દેખ્યામાં આવતું નથી, દેખાતું નથી. એલન ટાઉનમાં એ બધા સ્ટોર રાખે. એટલે મેં પૂછ્યું, કશુંક શોપિંગ કરવા જાય ગામમાં તો ગરડો માણસ જોયો ને એને પૂછે તા કે સ્ટોર મારી ઉંમર થઈ ગઈ, મને છે કોઈ ખરાબ મળે તો વેચી દેવો છે. બધી ફરતી હોય એટલે પછી અહીં સુભાષને કે પેલો સ્ટોર તું જોઈએ, જો વેચવા માંગે તો આપણે લઈ લઈએ. એમ ઘણા સ્ટોર લીધેલા એને. મેં પૂછ્યું બાકી તને કેમ નહીં ખબર પડે કે આ સ્ટોર, અમે બધા જઈએ તો ખબર જ ના પડે. ત્યાં કે હું જાઉં તો સ્ટોરમાં બધા ડોલર દેખાય મને. શું દેખાય? ડોલર દેખાય. અમને તો બધા ડબનો દેખાય છે, કોકા કોલાનો ને આના બોટલો ને આવું દેખાય. એને બધા ડોલર દેખાય. એની દ્રષ્ટિમાં એ સ્ટોરમાં ડોલર મળશે અને મળે પાછા એને બહુ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. એને એક બે મતલબ મને જમીનમાં ડોલર દેખાય એટલે અહીં મોટલ કરું છું. આવા બધા તમે જો પાપને ભગવાન દેખાવામાં આવતા નથી. એ મુશ્કેલી એ છે. ભગવાન કૃપા કરે તો સર્વમાં રહેલા પ્રભુ દેખાય ને પ્રભુ દેખાય ભેળો પાર્થે જ્યાં જ્યાં તા રામજી બીજું ન પાસે. એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના સમજાય, ભજન થાય, કથા વાર્તા થાય, મહાત્મ્ય સમજાય અને ભગવાનને ભગવાનના ભક્તોની મન કરો વચન સેવા થાય, સુરત ભાવ ભર્યું તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થતાં બધું દેખ્યામાં આવે. અને એવું દેખામાં આવે એ આપણા સૌ પર કૃપા વરસાવે. ચાલો બોલો.
અક્ષર છો દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરો સર્વદા પુરુષો. So